તારીખ 1/11/1997, શ્રી સ્વાનુભૂતિ દર્શન, પ્રશ્ન 261 અને 262 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 204.
સાણુભૂતિ દર્શન, પ્રશ્ન 261, પાનો 155, સમય સારને 17,000 ગાથા ઉપર 260મો પ્રશ્ન ચાલ્યો છે. એના અનુસંધાનમાં આગળ પૂછે છે કે ત્યાં તો પ્રથમ આત્માને જાણવો એમ કહ્યું છે 17,000 ગાથામાં, પછી શ્રદ્ધવો પણ તે જ રીતે એમ લખ્યું છે, પછી શબ્દ લખીને. તો આત્માને શ્રદ્ધવો પછી એમ પ્રશ્ન પૂછ્યો. પ્રશ્નકારને એમ પૂછ્યું છે કે પહેલા આત્માને શ્રદ્ધવો કે પહેલા આત્માને જાણવો, ક્રમ શું છે, શ્રદ્ધા અને જ્ઞાનનો ક્રમ શું છે? તો ઉત્તર આપે છે કે જ્યારે પોતે પોતા તરફ જાય ત્યારે પહેલા યથાર્થ જ્ઞાનથી ઓળખે, માટે પહેલા જ્ઞાન યથાર્થ કરવું, પછી પ્રતીતિ કરવી અને પછી આચરણ કરવું, તેમ ક્રમ લીધો છે. ક્રમ શબ્દ વાપર્યો છે કે પહેલા જ્ઞાનથી ઓળખે આત્માને. શરીરમાં રહેલું જે ચૈતન્ય તત્વ, શરીર તો જળ છે અને તેથી એમાં ચૈતન્યનો વિયોગ થાય ત્યારે એને કાં બાળી દેવામાં આવે છે અને કાં દાટી દેવામાં આવે છે, ટૂંકામાં માટીની સાથે માટી ભળી જાય છે. શરીર શું છે કે જેવી જમીનની માટી છે એવી પણ આ એક માટી છે. માટીમાંથી ઉત્પન્ન થાય છે અને માટીમાંથી પાછું ફળે છે. માટીમાંથી ઉત્પન્ન થાય છે એટલે શું કે આપણા જે આ રોટલા દાળ ભાત શાક ખાઈએ છીએ એ ખેતરના પરમાણુમાંથી જ બનેલું છે. ખાતર નાખ્યું છે, પાણી નાખ્યું છે, માટીમાંથી બનેલું છે. માટીની જે પર્યાય છે એટલે અવસ્થા છે અને પછી માટી રૂપે માટી થઈ જશે. વચ્ચે જીવને મોહ થયો, એ માટીના પરમાણુ શરીર રૂપે થયા ત્યારે જીવને એના ઉપર મોહ થયો કે મને આ ગમે છે. પણ એથી કઈ માટીમાં ફેર પડવાનો નથી, માટી માટી રહે. હવે જયારે શરીરમાં રહેલું સંયોગમાં શરીર સંયોગે રહેલું ચૈતન્ય તત્વ છે એ પોતે પોતા તરફ જવા જાય છે એટલે અંદરમાં વળે છે ત્યારે એ પોતાને યથાર્થ જ્ઞાનથી ઓળખે છે. ઓળખવાના કાળમાં પણ એમને અંતરવલણ લીધું છે. શાસ્ત્ર વાંચીને કોઈ ઓળખી ગયે છે એવું નથી. પોતે પોતા તરફ જાય ત્યારે પહેલા યથાર્થ જ્ઞાનથી ઓળખે છે. અનુભવાન છે પ્રતીતિ એટલે ઓળખાણનો વિશ્વાસ આવ્યો. અનુભવાન છે જ્ઞાનના જ્ઞાન વેદનથી પોતે પોતાને ઓળખે છે કે હું આવો વેદનમયી અનુભૂતિ સ્વરૂપ એ જ્ઞાન સ્વરૂપે આત્મા છું. માટે પહેલા યથાર્થ જ્ઞાન કરવું. આવું આ સ્પષ્ટીકરણ ઘણું ઉપકારી છે એટલા માટે કે ઘણા શાસ્ત્રો વાંચીને પણ કેટલાકને સાધનના ક્રમ સંબંધી ભૂલ રહી જાય છે. કે પેલા શ્રદ્ધાથી ઉપડવું, દ્રઢ દ્રષ્ટિ પ્રકાશમાં શ્રદ્ધા પ્રધાન કથન શૈલી હોવાથી, સોગાનીજીની શ્રદ્ધા પ્રધાન કથન શૈલી હોવાથી ઘણાને એવી ક્રાંતિ થઈ કે શ્રદ્ધાથી જ ઉપડવું જોઈએ. ત્યારે તો સમીર દર્શન થવાનું ને, માટે શ્રદ્ધાથી ઉપડવું જોઈએ. જ્ઞાનીઓનો અનુભવ બીજો છે, જ્ઞાન પૂર્વક શ્રદ્ધા થાય છે. એમની શૈલી છે, ભ્રાંતિ ન રહી જાય એટલે એક વખત પ્રશ્ન કરેલો એમને ચર્ચામાં, અમે લોકો બેઠા હતા તો મેં જ પ્રશ્ન ઉઠાવ્યો કે તમે શ્રદ્ધાનો જે વિષય છે અપરિણામી કુટસ્થ ધ્રુવ તત્વ, એની મુખ્યતાથી કહો છો જે કઈ કેવું છે, કહો છો એ ગુરુદેવ ગાયક ગાયક કરે છે એમાં જ્ઞાનની મુખ્યતાથી કહે છે. જરાક અમે હળવી ક્ષણમાં હતા એટલે, અને આપસમાં આત્મીયતા હતી એટલે બોલવાની છૂટ હતી એટલે કહી દીધું કે કઈક આપને પક્ષ તો નથી થઈ ગયો ને આવો કઈ. એટલે એમણે હસતા હસતા જવાબ આપી દીધો, હા મને તો પક્ષ થઈ ગયો છે, પણ મારો ઈરાદો ખાલી મજાક કરવાનો નહોતો. મારો ઈરાદો એમની પાસેથી કોઈ વાત ખોલાવવાનો હતો. એટલે મેં પંચાધ્યાયની એક ગાથા કાઢીને આપી, કે આત્માની સાધનની વિધિનો વિચાર કરવામાં આવે તો જ્ઞાન જ એક સાધન છે, એવો એક શ્લોક છે 401 નંબરનો ઉત્તરાર્ધમાં. એ શ્લોક એમને વંચાયો મેં શાસ્ત્ર કાઢીને, કે અહીંયા પંચાધ્યાયમાં આવો શ્લોક છે એ જ્ઞાન જ એક સાધન છે, એના વિશે આપનું મંતવ્ય શું છે. પછી સ્પષ્ટ સીધો ડાયરેક્ટ પ્રશ્ન કર્યો, જે મારો ઈરાદો હતો એ ખોલીને પછી મેં કહ્યો. ત્યારે એમણે એ ગાથા વાંચી અને થોડી સેકન્ડ મૌન રહ્યા પછી તરત જ બોલ્યા, થોડી સેકન્ડ નથી, બહુ વાર નથી લાગી. અનાદિ અનંત જ્ઞાનીઓને આ એક જ પ્રકાર છે, બધા જ્ઞાનીઓનો આ એક જ પ્રકાર છે. શું કુદરતી કોઈ યાદ નથી આવ્યું, એની વાત સંકલનમાં રહી ગઈ છે. સંકલન કરવામાં જેટલું યાદ આવ્યું એ વખતે એટલું લખાણો છે, આ વાત રહી ગઈ છે. પછી શ્રદ્ધાની મુખ્યતા વાળા કેટલાક મુમુક્ષ ભાઈઓ મળ્યા, ત્યારે મેં કહ્યું ભાઈ એમનો 143 નંબરનો મૂળ છે, એમાંથી પણ એમને એવું લાગ્યું કે નહીં આમાં જ્ઞાનની પ્રધાનતા ન થવી જોઈએ, શ્રદ્ધાની પ્રધાનતા. અને ન સમજે તો એવું થાય એવું લગભગ કથન પણ છે, અને જરા બારીકાઈથી સૂક્ષ્મતાથી સમજે તો સમજાય એવું પણ છે કે એમ કહેવા માંગતા. ઉપર છલું જો સમજે અથવા પોતાના અભિપ્રાયને રાખીને સમજે તો ફિટ જ થઈ જાય એવું છે. એ અભિપ્રાય લઈને વાંચે કે પેલા શ્રદ્ધાને પ્રધાનતા, એને તો સાવ ફિટ થઈ જાય એવું છે. ધ્યાનથી વાંચે તો વાત બીજી છે એની અંદર. સમજાવે હું એમ નથી, એમાં પણ આમ કહેવા માગે છે તો તેના અમને તો અમારો અભિપ્રાય બરાબર લાગે છે. ત્યારે મેં કહ્યું એમની ખુદની સાથે આ ચર્ચા થયેલી છે, તમે લોકોએ તમે જોયા પણ નથી, તે લોકો ચર્ચા કરતા હતા એમને તો અમે જોઈ રહ્યા નહીં, એમનો પ્રવેશ જ પાછળ થયો નાગપુર વાળા ત્યાં. તમારે તો આ વિષયમાં ચર્ચા પણ વ્યક્તિગત પર્સનલ થયેલી છે અને આવી રીતે વાત બની છે, પકડ થયેલી એટલે છૂટ્યું નહીં. એટલે મેં કહ્યું ભાઈ ગુરુદેવશ્રીને પૂછો ને, ગુરુદેવશ્રી બિરાજે છે, ગુરુદેવશ્રીને પૂછો આપણે. બરાબર, તો પૂછો. ગુરુદેવશ્રી કહ્યું નહીં, જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય. બરાબર, તો પોતાના અનુભવથી જ વાત કરે. એમણે શાસ્ત્ર આધાર આ 17 ગાથામાં આવ્યું, જો અહીંયા આમ કે છે છતાં પકડ હતી એટલે સોગાનીજી નું વચનામૃત કાઢીને ગુરુદેવ ને બતાવ્યું કે સાહેબ સોગાનીજી તો અહીંયા આમ કે છે, સોગાનીજી પ્રમાણિત હતા ગુરુદેવ થી. ગુરુદેવ ની આંખ ફરી, અમને સમજાવો છો? શું કીધું? કયું ને જ્ઞાન પૂર્વક સંતાન થાય પછી કોઈ સ્પષ્ટીકરણ નહીં, ઓર્ડર ઇઝ ઓર્ડર. એવું હતું ગુરુદેવ, પછી કોઈ સ્પષ્ટીકરણ ન આપે. કયું ને જ્ઞાન પૂર્વક સંતાન થાય? શાસ્ત્ર નો આધાર આપ્યો, પછી ન બેઠો, પછી સામે ખામે ક્રોસ આપ્યો. અને ગુરુદેવ ને સમજી ગયું કે આને પકડ છૂટતી નથી. કરુણાથી કહ્યું આમ વાત છે. પછી બેસી ગયું, ફરી ગયું, બધું થઈ ગયું. આત્મા છે માણસ હતા, નહીં તો પૂછે જ નહીં. કારણ પોતાને એમ થાય મારો વિપરીત જવાબ આવશે તો એમ થઈ જાય, અને એમાં મારું ખુલ્લું થઈ જશે. હું અત્યારે સુધી ભૂલ્યો હતો, ભૂલ્યો કે વગર ભૂલ્યો, અનાદિથી ભૂલતો જ આવ્યો છે. એમાં શું નવું છે? હવે એક વાર નથી ભૂલ્યો, અનંત વાર ભૂલ્યો છે. એને ભૂલ્યો છે માટે જ ભૂમ્યો છે, લખેલો છે. હવે તો ભૂલ કાઢવા આવ્યો છે કે ભૂલ રાખવા આવ્યો છે, આ સવાલ છે. જો કાઢવા આવ્યો હોય તો સરળતાથી જે ભૂલ હોય એમાં શું બરાબર છે, મારે સુધારી લેવું છે, એમ જ હોવું જોઈએ.
શ્રદ્ધાને મુખ્ય રાખીએ તો અવલોકન કોનો કરીએ?
નહીં જાણે શ્રદ્ધાન ગધેડા ના શિંગડા જેવું હોય છે. ગધેડા ના શિંગડા જેવું, ગધેડા ના શિંગડા હોય નહી, એટલે એ શ્રદ્ધાનું જ ખોટું છે એમ કે છે. જાણ્યા વગર નું કોઈ શ્રદ્ધાંત છે એમ મને એમ કે પેલા શ્રદ્ધાંત થયું પછી જ્ઞાન થઈ ગયું તો શ્રદ્ધાંત ખોટું લાગે. અને ગધેડા ને શિંગડા જયારે કલ્પે શ્રદ્ધાંતમાં, એ કલ્પના થઈ ગઈ ને શ્રદ્ધા ને, ત્યારે શું કે બહુ મોટા હતા ને મને વાગતા હતા. ગધેડા ને શિંગડા એવા હતા ને બહુ મોટા હતા ને મને વાગ્યા. અરે ભાઈ મૂળમાં શિંગડા નતા, તને મોટા ને ભાગ્યા બે વાત તો રહેતી જ નથી પછી. એટલે પછી એના ઉપર એ શ્રદ્ધા ઉપર બધું ચણતર ખોટું. તેમ ક્રમ લીધો છે પણ આચાર્યો એ ક્રમ લીધો છે સૂત્રધાર ગ્રંથમાં. કુમકુંડાચાર્ય ગાથામાં પણ એ જ પ્રકારે વાત છે, અને ટીકાકારાચાર્ય પણ એમ જ કહે છે. અનાદિની પોતે પોતાને સાચી સમજણ જ થઈ નથી. શું કહે છે? અનાદિથી પોતાને સાચી સમજણ જ થઈ નથી. તેથી પહેલા એમ કહેવાય કે તું જ્ઞાન યથાર્થ કર તો શ્રદ્ધા યથાર્થ થાય. જ્ઞાન વગર શ્રદ્ધા યથા થાય નહીં. કેમ કે શ્રદ્ધા તો પ્રતીતિ રૂપે છે. જાણ્યું એની પ્રતીતિ આવી કે જાણ્યું નતું એની તને પ્રતીતિ આવી? કેવી રીતે બને જાણ્યું નતું ને તને પ્રતીતિ આવી? સવાલ જ ઉભો નથી થતો. આમાં શાસ્ત્ર વાંચીને જાણકાર થયા. જ્યારે પ્રથમ આત્માનુભવ થાય છે, સમ્યક દર્શન થાય છે, લીનતા થાય છે, ત્યારે બધું તો એક સમયે છે. સમય દર્શન, સમય જ્ઞાન, સમય ચારિત્ર અને સ્વરૂપ આનંદ અને સ્વરૂપ નો પુરુષાર્થ બધું એક જ સમય હોય. પછી આગળ પાછળ શું કરવા કયો છે? આવી એક દલીલ આવે છે. અને કોઈ શાસ્ત્રમાં શ્રદ્ધાથી મુખ્ય કરીને વાત કરે છે, અને કોઈ શાસ્ત્રમાં જ્ઞાનથી મુખ્ય વાત કરે છે, કોઈ શાસ્ત્રમાં પુરુષાર્થથી મુખ્ય વાત કરે છે, કોઈ શાસ્ત્રમાં લીનતાથી એટલે ચારિત્રથી મુખ્ય વાત કરી છે, પણ છે બધું એક સાથે એમ જ આપણે રાખી લ્યો ને. અને સમકાળ તો છે જ પાછો, પાછો એવું નથી કે સમકાળ નથી, તો પછી આપણે સમકાળ છે માટે એક સાથે બધું રાખી લ્યો ને. કોઈ પણ મુખ્યતાથી કોઈ પણ કથન હોય તો આપણને કોઈને કઈ પણ પક્ષાપક્ષ વાંધો આવો ન જોઈએ. આવી પણ એક વાત સામે આવે છે ખરી, હું તો બહુ ચર્ચાઓ ચાલી છે, અમારે તો ખૂબ ચર્ચાઓ ચાલી છે આવા બધા વિષય ઉપર. તો જો ભાઈ અહીંયા પ્રકરણ કાર્ય કારણ ચાલે છે, શું પ્રકરણ ચાલે છે? કાર્ય કારણનું, કે એક ગુણ બીજા ગુણને કારણ કાર્ય રૂપે થતો હોય તો કારણ કોને કહેવું ને કાર્ય કોને કહેવું, એમ ચર્ચા ચાલે છે. ભલે સમકાળે હોય પણ કારણ કાર્ય પણ વિચારવાનો દ્રષ્ટિકોણ આમાં છે કે નહીં, એજન્ડા ઉપર વાત તો એ છે. તો આમાં જ્ઞાન કારણ છે અને શ્રદ્ધા કાર્ય છે, એમ એમ લેવું જોઈએ. નહીતર તો શું થશે કે સમકાળે હોવાથી લીનતાને ક્યારે કારણ કેમ તમે ચારિત્ર પૂર્વક શ્રદ્ધા જ્ઞાન થયા થાય કોઈ દિવસ? એનો થાય ક્યાં? પછી તો દલીલ ગમે ત્યાં આપણે લઈ શકીએ સમકાળના હિસાબે, ચારિત્ર પૂર્વક શ્રદ્ધા જ્ઞાન થયા કે બિલકુલ. જેને જ્ઞાન થાય તે પૂર્વક જેને શ્રદ્ધાન થાય, એવું જ્ઞાન શ્રદ્ધાન થાય તે પૂર્વક તેને સ્વરૂપ લીનતાનું સામર્થ્ય પ્રગટે અને સ્વરૂપ લીનતા થાય, ભલે સમકાળ હોય તો હોય તે કારણ કાર્યમાં તો એમ છે. એ વાત ચોક્કસ છે કે એટલું જ્ઞાન હારે હોય નહીં, અને લીનતાથી આવીને શ્રદ્ધા જ્ઞાનને સમ્યક દર્શન થયું છે ને અનુભવ થયો છે એ વાત રહેતી પણ નથી, કેમ કે સ્વનુભવમાં શુદ્ધ ઉપયોગ છે, સ્વરૂપની લીનતા છે, લીનતાને કાઢે છે. પણ કારણ કાર્યના સંબંધમાં તો જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન અને જ્ઞાન શ્રદ્ધાનપૂર્વક લીનતા એમ જ કાર્ય કારણ બેસે છે. બીજી રીતે લેવા જાવ તો એ કલ્પનાથી લીધેલું છે, અનુભવથી લીધેલું નથી, અને એ કલ્પના વિપર્યાસ છે, એને ક્રમ વિપર્યાસ કહે છે અથવા કારણ કાર્ય વિપર્યાસ કહે છે. સમ્યક જ્ઞાનના સ્વભાવમાં ત્રણ પ્રકારની વિપરીતતાનો નાશ થયેલો છે, ભેદાભેદ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને કારણ કાર્ય વિપરીતતા. કારણ કાર્ય વિપરીતતામાં ક્રમ વિપરીતતાનો સમાવેશ છે.
જીવન
આપડે
જ્ઞાન વગર કર્યો તે પુરુષાર્થ થી આવ્યો છે,
જ્ઞાન વગર પુરુષાર્થ જાગે નહીં,
સાચો પુરુષાર્થ જ્ઞાન પછી
સમજણ આવે તો જ પુરુષાર્થ જાગે. તમને ખબર પડે કે આ ધંધામાં જાજી કમાણી છે પછી તમે એ ધંધા બાજુનો પુરુષાર્થ કરી શકો, સમજણ વગર પુરુષાર્થ ન ચાલે. કઈ દિશામાં કરવો, કઈ દિશામાં કરવો,
સમજ પણ પેલું જ્ઞાન જ છે,
બધે જ્ઞાન જ છે. અને અનંતા ગુણોમાં જ્ઞાનની પ્રધાનતા લીધી છે એટલા માટે કે આત્મા અનંત ગુણ સંપન્ન પરંતુ જ્ઞાન પ્રધાન વસ્તુ છે. આમ શાસ્ત્રકાર કહે છે આત્મા અનંત ગુણ સંપન્ન જ્ઞાન પ્રધાન વસ્તુ છે, અને એ અનંતા ગુણોમાં જ્ઞાનને નેતાની ઉપમા આપી છે, અને તે જ્ઞાનને નેતા થઈને બધા ગુણોને આત્મા તરફ દોરી જાય છે. એટલા માટે જ્ઞાનની સમ્યક જ્ઞાનની પર્યાયને નય કહે છે, ની નય ટુ લીડ, એટલે જ્ઞાન લીડર છે અને નય છે એ લીડિંગ કરે છે, એમ છે. ની ધાતુ છે, ની માંથી નય શબ્દ થયો, ની નય ટુ લીડ, દોરવું ક્યાં દોરવું, આત્મા પ્રત્યે દોરવું, અંતર્મુખ દોરવું, એ જ્ઞાન જ્ઞાનની એટલી પ્રધાનતા છે. અનુભવ પ્રકાશમાં અને ચિદ વિલાસમાં જુદું પ્રકરણ લખ્યું છે જ્ઞાનમાં.
એટલે જ્ઞાન તે આત્મા, જ્ઞાનતે
આત્મા લેવામાં આવે છે, સમજાવવા માટે પણ એ જ અનુકૂળ છે. અને પરમાગમ સારના 537 નંબરના વચનામૃતમાં ગુરુદેવે એક સ્ટેટમેન્ટ આપ્યું છે, લક્ષણ લક્ષણની ચર્ચા ઉપર પોતે વ્યાખ્યાન કરી રહ્યા છે, એમાંથી ફકરો છૂટેલો છે, સિલેક્ટ કરેલો છે. તો એ સંપાદિત ફકરામાં પેરેગ્રાફમાં એક સ્ટેટમેન્ટ છે, ત્રણેય કાળે આત્માનું લક્ષણ જ્ઞાન છે. શું લખ્યું છે, શું બોલ્યા છે? ત્રણેય કાળે આત્માનું લક્ષણ જ્ઞાન છે. એટલે ક્યારે કોઈ કાળે કોઈને જ્ઞાન પૂર્વક ને કોઈને બીજી રીતે આત્મા ઓળખાય એ વાત રહેતી નથી. અને અહીંયા પણ પહેલી વાત ઓળખવાની લીધી છે કે પેલા યથાર્થ જ્ઞાન થી પોતા તરફ જોતા આત્માને ઓળખે. શું અનાદિની પોતાને સાચી સમજણ જ થઈ નથી, તેથી પેલા એમ કહેવાય કે તું જ્ઞાન યથાર્થ કર તો શ્રદ્ધા યથાર્થ થાય. ખરી રીતે તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે મોક્ષ માર્ગ છે, એટલે ત્રણેય એક સાથે અભેદ હોય છે, જુદા જુદા રહેતા નથી અને એક સાથે જ રહે છે અને અભેદ ભાવે પરિણમે છે. એનું એ ત્રણેયને અભેદ ભાવને સાધના અને આરાધના કહેવામાં આવે છે. ખરી રીતે તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે મોક્ષ માર્ગ છે, યથાર્થ પ્રતીતિ થાય તો જ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. એટલે ચોથો મોક્ષ માર્ગ જ્ઞાનપૂર્વક યથાર્થ પ્રતીતિ થાય ત્યારથી જ મોક્ષ માર્ગની સમ્યક શ્રદ્ધાંતથી જ મોક્ષ માર્ગની પ્રતીતિ શરૂઆત ગણવામાં આવે છે. સમ્યક શ્રદ્ધાંત વિના જ્ઞાન ગમે એટલું હોય તો મોક્ષ માર્ગની શરૂઆત નથી કરવામાં આવતી. પાછા જ્ઞાનાગમ અનુસાર હોય તો પણ શ્રદ્ધાંત થયું છે કે નહીં એ સવાલ છે. પાછા અને આધ્યાત્મિક રીતે વિચારીએ તો અધ્યાત્મના પ્રકરણમાં અનુભવ શું બોલે છે કે અનુભવમાં જ્યારે સ્વાનુભવ પ્રગટ થાય છે, આત્માનુભવ પ્રગટ થાય છે, ત્યારે અનુભવમાં આત્મા જણાય છે. કેવો? જેવો કેવળ જ્ઞાનમાં તીર્થંકર પરમાત્માએ આત્માને જોયો તેવો આત્મા ત્યાં જાણવામાં આવે છે અનુભવમાં. અને જાણવામાં આવતા તે જ વખતે જાણતા વેત જ તે જ વખતે જેવો જાણ્યો તેવો જ હું છું એવો જે ભાવ તેનું નામ પ્રતીતિ અથવા શ્રદ્ધાંત છે, એને સમ્યક દર્શન કહે છે. એટલે કૃપાળુજીએ મૂળ માર્ગમાં લીધું કે જે જ્ઞાને કરીને જાણ્યો તેની વર્તે છે શુદ્ધ પ્રતીત. જાણ્યો એની પ્રતીત વર્તે, અનુભવમાં આવ્યો એના ઉપર વિશ્વાસ આવો જ છે, આવો જ છે, મને અનુભવાય છે એવો જ છે, બરાબર એવો જ છે, એવો અનુભવાય છે એમ નથી, અનુભવાય છે એવો જ છે એમ આવે છે. એટલે એ રીતે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન ઉત્પન્ન થાય છે એવો બધા જ્ઞાનીઓનો અનુભવ બોલે છે. એટલે 17-18 ગાથામાં એ રીતે વાત એ ક્રમ લીધો છે, આચાર્યોએ પણ એ રીતે ક્રમ લીધો છે અને એ વસ્તુ સ્થિતિ પણ એમ જ છે.
એ માટે સમ્યક દર્શન પછી સમ્યક જ્ઞાન હે
દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ હોય એમાં ઉમા સ્વામી એ ક્રમમાં પેલા શ્રદ્ધાંત લીધી છે એનું શું? આ બધી દલીલ આવી છે. કીધું કે ત્યાં શ્રદ્ધાની પ્રધાનતા એટલા માટે છે કે શ્રદ્ધાન પૂરેપૂરી અનંત શક્તિ સહિત પરિણમે છે. જ્ઞાન અધૂરું છે, ચારિત્ર અધૂરું છે, આનંદ અધૂરો છે, પુરુષાર્થ એક જ ગુણ એવો છે કે સિદ્ધો પૂરેપૂરો પરિણમી જાય છે. એટલે એની પૂરી શક્તિ બહાર આવે છે. એક ગુણમાં જે અનંત શક્તિ છે એ અનંતી શક્તિથી શ્રદ્ધા ગુણ પરિણમતો હોવાથી શ્રદ્ધા ગુણ ફગીને ક્યાંય આગો પાછો નથી જતો. સાતમી નારકીના પ્રતિકૂળતામાં પણ સાતમી નારકી ની પ્રતિકૂળતામાં શ્રદ્ધા ગુણ ફગતો નથી, ઉપયોગ ફગે છે ત્યાં, ઉપયોગ વેદનામાં જાય છે પ્રતિકૂળતાને, શ્રદ્ધામાં નથી છોડતી આત્માને, ઉપયોગ છોડે છે આત્માને, પણ એ વખતે પરિણતિ નથી છોડતી, એટલું રાખીને વાત છે, પણ ઉપયોગ તો છોડે છે ને, એક અંશ તો છોડે છે ને, આ તો કોઈ અંશે શ્રદ્ધા છોડતી જ નથી આત્માને. અને સર્વાર સિદ્ધિના વિમાનમાં જે વિમાન ની ધજા સીધા લઈને અડે છે, ત્યાંના દેવ ને પણ અનુકૂળતામાં ઉપયોગ બહાર જાય છે, શ્રદ્ધા ની શ્રદ્ધા બહાર નથી જતી. બે ટોચની પરિસ્થિતિ છે પુણ્ય ને પાપના ઉદય ની. સાતમી નારકી માં પાપનો ઉદય છે, સર્વાર સુધીમાં સર્વોત્કૃષ્ટ પુણ્ય નો ઉદય છે, દેવલોકના સર્વોત્કૃષ્ટ પુણ્ય નો ઉદય સર્વાર સિદ્ધિથી ઉપર નથી, પછી કોઈ ઉપર કોઈ વિમાન જ નથી, પછી સીધા લે છે. જેમ જેમ દેવલોકમાં ઉપર જાઓ તેમ તેમ ઉપર ઉપરના પુણ્ય યોગોના સ્થાનો છે, દેવના સ્થાનકો છે એ બધા ઉપર ઉપરના પુણ્ય યોગોના છે. પહેલાથી દેવલોકથી બીજા બીજાથી ત્રીજા સોળમા સ્વર્ગ સુધી જેટલા ઊંચા પુણ્ય થયા હોય ત્યાં સુધી દેવ જાય, પછી વૈમાનિક દેવો શરૂ થાય, પાંચ અનુત્તર વિમાનો આવે, સર્વાર સુધી વિમાન સૌથી ઉપર, ત્યાં પણ શ્રદ્ધા ડગતી નથી. તો કે ત્યાં તો ક્ષાયિક સમયિક દર્શન વાળા જાય છે, ક્ષાયિક સમયિક દર્શન સિવાય ત્યાં કોઈ સૂક્ષ્મ સમયિક દ્રષ્ટિ તો હોતા નથી, એટલે ત્યાં તો એ શ્રદ્ધા ડગવાનો પ્રશ્ન પણ અસ્થાને છે. પણ પુણ્યના યોગમાં કે પાપના યોગમાં અનંત શક્તિથી પરિણમન થયેલી શ્રદ્ધા બદલાતી નથી, એટલે એની પ્રધાનતા લીધી છે. એનું કારણ આ છે, એનું પરિણમન અધૂરું નથી રહેતું, બાકી બધા ગુણોનું પરિણમન અધૂરું છે, અને એ ગુણસ્થાન અનુસાર આગળ ચાલવાનું પૂરું થવામાં ચાલશે. યોગ્યતા અપેક્ષા છે, કેમ કે મુનિરાજ છે ને એ ગુરુ નંદન છે અને આ લઘુ નંદન છે, લઘુ ને ગુરુ બે શબ્દ લઈએ આમાં, તો મુનિરાજ છે એ ગુરુ નંદન છે અને સમ્યક દ્રષ્ટિ છે એ લઘુ નંદન છે, એટલે એ નાના નાના દીકરા છે, ઓલા મોટા દીકરા છે, રાજગાદી ઉપર એ વહેલા આવશે એમ છે. તો યોગ્યતા અપેક્ષા એ વાત છે. અન્ય મતમાં એવી વાત છે કે કેટલાક ની કુળ દેવી ઊંધી હોય છે, એ બધા ઊંધા જ હાલે, ખબર હાલે નહીં, એ કુળના લોકો મોટા ભાગે ઊંધા એટલે અસરળતા વાળા હોય છે, અસરળતા કરે ત્યાં પછી તકલા ઝઘડા બધું વધે. અને એ ઊંધી પડેલી દેવી માટે એમ કહેવાય છે, કથા છે, સોમણ મીઠું વાપરો તો હવળી થાય આપણી દેવી. સોમણ મીઠું એટલે શું કે સોમણ મીઠું નાખો એટલા દાળ શાક બને, અને એટલા માણસોને તમે જમાડો એ દાળ શાક, એટલો મોટો જમણવાર કરો તુજી આપણી કુળદેવી હવળી થાય એવું છે. હવળી થાય તો આખે આખે હવળી થાય, પડખા ફેર ન થાય, ઊંધી પડે છે એ સીધી હવળી થાય, એમાં આ ઊંધી પડે છે શ્રદ્ધા. હોમણ મીઠું નાખો એટલે હવળી, યથાર્થ સમજણ કરો, સ્વરૂપ નિવસ્થાન કરો, અનુભવ કરો એટલે સવળી. પણ પેલા યથાર્થ જ્ઞાન કર, યથાર્થ પ્રતીતિ થાય તો જ મોક્ષ માર્ગ ની શરૂઆત થાય છે. પણ પેલા યથાર્થ જ્ઞાન કર પછી શ્રદ્ધા થાય એમ આવે છે, બરાબર, અંદર થી પણ એમ આવે છે અને શાસ્ત્ર માં પણ એમ આવે છે એમ કેવું છે. બાસઠ મો પ્રશ્ન પણ એના અનુસંધાનમાં છે કે સાચી સમજણ વગર યથાર્થ શ્રદ્ધા થતી નથી. પ્રથમ શું હોય, શ્રદ્ધા કે જ્ઞાન, ચોખ્ખો પ્રશ્ન કર્યો, પ્રશ્ન ચોખ્ખો ઓલો એ જ છે. તો કે સાચી સમજણ વગર યથાર્થ શ્રદ્ધા થતી નથી, યથાર્થ શ્રદ્ધા વગર જ્ઞાન પણ યથાર્થ હોય નહીં. નિત્ર ઉઘાડ જ્ઞાન માં જાય છે, ભલે આગમ અનુસાર હોય તો પરલક્ષ ઉઘાડ જ્ઞાન છે, એ યથાર્થતાને નામ પામતું નથી. દૂર વાળું ન દેખાતું હોય તો પણ યથાર્થતા એટલે સમ્યકતા શ્રદ્ધા થી લેવામાં આવે છે. સમ્યકત્વના પ્રભાવે બધા જ ગુણ સમ્યક થયા એમ. એવી રીતે પહેલા જ્ઞાન કીધું એટલે સમ્યકત્વનું મૂલ્યાંકન ઓછું થાય છે એમ પણ નથી, એમ પણ નથી. એટલે એવો સાથે સાથે જવાબ આપી દીધો. અભિપ્રાય પૂર્વક એવું વલણ હોવું જોઈએ કે હું યથાર્થ સમજણ કરીશ. યથાર્થ શ્રદ્ધાન દેશ કરીને સમ્યક દર્શન પ્રાપ્ત થશે. કલ્પનાથી આ વિષયમાં ક્રમ વિપર્યાસ થવો ન જોઈએ. જેથી સન્માર્ગ પ્રાપ્તિમાં બાધા આવે અથવા કલ્પનાથી ઉન માર્ગે ચડી ન જવાય. તેવો અહીં આશય છે.